મારા પ્રિય દેશવાસીઓ, 2016ની આ પહેલી મનની વાત છે. મનની વાતે મને તમારા લોકો સાથે એ રીતે બાંધીને રાખ્યો છે, એવી રીતે બાંધીને રાખ્યો છે કે કોઈ પણ ચીજ નજરે પડે છે, કોઈ વિચાર આવી જાય છે તો તમને જણાવી દેવાની ઈચ્છા થઈ જાય છે. ગઈકાલે હું પૂજ્ય બાપુને શ્રદ્ધાંજલિ આપવા માટે રાજઘાટ ગયો હતો. શહીદોને નમન કરવાનો આ પ્રતિવર્ષ થતો કાર્યક્રમ છે. બરાબર 11 વાગે 2 મિનિટ માટે મૌન રાખીને દેશ માટે જાનની બાજી લગાવી દેનારા, પ્રાણ ન્યોછાવર કરનારા મહાપુરુષો માટે, વીર પુરુષો માટે, તેજસ્વી તપસ્વી લોકો માટે શ્રદ્ધા વ્યક્ત કરવાનો અવસર હોય છે. પરંતુ જો આપણે જોઈએ તો આપણામાંના અનેક લોકો છે જેમણે આ નહીં કર્યું હોય. તમને નથી લાગતું કે આ સ્વભાવ બનવો જોઈએ? તેને આપણે આપણી રાષ્ટ્રીય જવાબદારી સમજવી જોઈએ. હું જાણું છું કે મારી એક મનની વાતથી આ થવાનું નથી, પરંતુ મેં ગઈકાલે જે અનુભવ્યું તે મને થયું તમને પણ કહું. આ જ વાતો છે જે દેશ માટે આપણને જીવવાની પ્રેરણા આપે છે. તમે કલ્પના તો કરો, દર વર્ષે 30 જાન્યુઆરીએ બરાબર 11 વાગે 125 કરોડ દેશવાસી 2 મિનિટ માટે મૌન રાખે. તમે કલ્પના કરી શકો છો કે આ ઘટનામાં કેટલી મોટી તાકાત હશે? અને એ વાત સાચી છે કે આપણા શાસ્ત્રોએ કહ્યું છે, સંગચ્છદ્વમ સંવદદ્વમ સંવો મનાંસી જાનતામ. આપણે બધા એક સાથે ચાલીએ, એક સાથે બોલીએ, આપણા મન એક હોય, આજ તો રાષ્ટ્રની સાચી તાકાત છે. અને આ તાકાતમાં પ્રાણ ફૂંકવાનું કામ આવી ઘટનાઓ કરે છે. મારા પ્રિય દેશવાસીઓ, કેટલાક દિવસ પહેલા હું સરદાર પટેલના વિચારો વાંચી રહ્યો હતો તો કેટલીક વાતો પર મારું ધ્યાન ગયું અને તેમની એક વાત મને ખૂબ જ પસંદ આવી. ખાદીના સંબંધમાં સરદાર પટેલે કહ્યું છે, હિન્દુસ્તાનની આઝાદી ખાદીમાં જ છે, હિન્દુસ્તાનની સભ્યતા પણ ખાદીમાં જ છે, હિન્દુસ્તાનમાં જેને આપણે પરમ ધર્મ માનીએ છીએ તે અહિંસા ખાદીમાં જ છે, અને હિન્દુસ્તાનના ખેડૂતો જેના માટે તમે આટલી લાગણી દર્શાવો છો તેમનું કલ્યાણ પણ ખાદીમાં જ છે. સરદાર સાહેબ સરળ ભાષામાં સીધી વાત કહેવાની ટેવવાળા હતા અને બહુ સરસ રીતે તેમણે ખાદીનું મહાત્મ્ય બતાવ્યું છે. મેં ગઈકાલે 30 જાન્યુઆરીએ પૂજ્ય બાપુની પુણ્યતિથિ પર દેશમાં ખાદી અને ગ્રામોદ્યોગ સાથે જોડાયેલા જેટલા લોકો સુધી પહોંચી શકું છું તેટલા લોકો સુધી મેં પત્ર લખીને પહોંચવાનો પ્રયાસ કર્યો. આમ તો પૂજ્ય બાપુ વિજ્ઞાનના હિમાયતી હતા, તો મેં પણ ટેકનોલોજીનો જ ઉપયોગ કર્યો અને ટેકનોલોજીના માધ્યમથી લાખો એવા ભાઈઓ બહેનો સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો છે. ખાદી હવે એક પ્રતીક બની ગઈ છે, એક અલગ ઓળખાણ ધરાવે છે. હવે ખાદી યુવાન પેઢીના પણ આકર્ષણનું કેન્દ્ર બની રહી છે અને વિશેષ રૂપે જે જે સંપૂર્ણ સ્વાસ્થ્ય સંભાળ અને જૈવિક ચીજો તરફ ઝુકાવ રાખે છે તેમના માટે તો એક ઉત્તમ ઉપાય બની ગયો છે. ફેશનના રૂપમાં પણ ખાદીએ પોતાની જગ્યા બનાવી છે અને હું ખાદી સાથે જોડાયેલા લોકોને અભિનંદન આપું છું કે તેમણે ખાદીમાં નવીનતા લાવવાનો ભરપૂર પ્રયાસ કર્યો છે. અર્થવ્યવસ્થામાં બજારનું પોતાનું મહત્વ છે. ખાદી માટે ભાવનાત્મક મહત્વની સાથે સાથે બજારમાં પણ સ્થાન બનાવવાનું અનિવાર્ય થઈ ગયું છે. જ્યારે મેં લોકોને કહ્યું કે તમારી પાસે અનેક પ્રકારના કપડાં છે તો એક ખાદી પણ હોવી જોઈએ, અને આ વાત લોકોના ગળે ઉતરી રહી છે કે હા ભાઈ, ખાદીધારી તો બની ન શકીએ પરંતુ જો 10 પ્રકારના કાપડ છે તો એક વધુ રાખીએ. પરંતુ સાથે સાથે મારી વાત પર સરકારમાં પણ સકારાત્મક વાતાવરણ બની રહ્યું છે. ઘણા વર્ષો પહેલાં સરકારમાં ખાદીનો ભરપૂર ઉપયોગ થતો હતો, પણ ધીરે ધીરે આધુનિકતાના નામ પર તે બધું ખતમ થતું ગયું અને ખાદી સાથે જોડાયેલા આપણા ગરીબ લોકો બેરોજગાર થતા ગયા. ખાદીમાં કરોડો લોકોને રોજગાર આપવાની તાકાત છે. ગત દિવસોમાં રેલવે મંત્રાલય, પોલીસ વિભાગ, ભારતીય નૌસેના, ઉત્તરાખંડનો ટપાલ વિભાગ આવા અનેક સરકારી વિભાગોએ ખાદીના ઉપયોગને ઉત્તેજન આપવા માટે કેટલીક સારી પહેલો કરી છે. અને મને જણાવવામાં આવ્યું કે સરકારી વિભાગોના આવા પ્રયાસોના પરિણામ સ્વરૂપે ખાદી ક્ષેત્રમાં કામ કરતા લોકો માટે આ જરૂરિયાત પૂરી કરવા માટે, સરકારની જરૂરિયાતો પૂરી કરવા માટે વધારાના 18 લાખ માનવ દિવસનો રોજગાર પેદા થશે. 18 લાખ માનવ દિવસ, આ એક મોટો કૂદકો હશે. પૂજ્ય બાપુ પણ હંમેશા ટેકનોલોજીના અપગ્રેડેશન માટે ખૂબ જ સજાગ હતા અને આગ્રહી પણ હતા. અને ત્યારે જ તો આપણો ચરખો વિકસિત થતો થતો અહીં પહોંચ્યો છે. આજકાલ સૂર્યશક્તિનો ઉપયોગ કરીને ચરખો ચલાવવાનો, સૂર્યશક્તિને ચરખા સાથે જોડવાનો ખૂબ જ સફળ પ્રયોગ થયો છે. તેના કારણે મહેનત ઓછી થઈ છે, ઉત્પાદન વધ્યું છે અને ગુણાત્મક પરિવર્તન પણ આવ્યું છે. ખાસ કરીને સોલાર ચરખા માટે લોકો મને ખૂબ જ પત્રો મોકલે છે. રાજસ્થાનના દૌસાથી ગીતા દેવી, કોમલ દેવી અને બિહારના નવાદા જિલ્લાની સાધના દેવીએ મને પત્ર લખીને કહ્યું છે કે સોલાર ચરખાના લીધે તેમના જીવનમાં બહુ મોટું પરિવર્તન આવ્યું છે. અમારી આવક બમણી થઈ ગઈ છે અને અમારું જે સૂતર છે તેના પ્રત્યે પણ આકર્ષણ વધ્યું છે. આ બધી વાતો ઉત્સાહ વધારે છે. અને 30 જાન્યુઆરીએ પૂજ્ય બાપુનું જ્યારે સ્મરણ કરીએ છીએ ત્યારે હું ફરી એક વખત કહીશ, આટલું તો જરૂર કરો કે તમારા ઘણા બધા કપડામાં એક ખાદી પણ રહે, તેના આગ્રહી બનો. પ્રિય દેશવાસીઓ, 26 જાન્યુઆરીનું પર્વ ખૂબ જ ઉમંગ અને ઉત્સાહ સાથે આપણે બધાએ મનાવ્યું. ચારે તરફ ત્રાસવાદીઓ શું કરશે તેની ચિંતા વચ્ચે દેશવાસીઓએ હિંમત દેખાડી, ઉત્સાહ દેખાડ્યો અને આન બાન શાન સાથે ગણતંત્ર દિવસ મનાવ્યો. પરંતુ કેટલાક લોકોએ ચીલો ચાતરીને કેટલીક વાતો કરી અને હું ઈચ્છીશ કે આ વાતો પર ધ્યાન આપવા જેવું છે. ખાસ કરીને હરિયાણા અને ગુજરાત આ બે રાજ્યોએ એક મોટો અનોખો પ્રયોગ કર્યો. આ વર્ષે તેમણે જે જે ગામમાં સરકારી શાળા છે ત્યાં ધ્વજવંદન કરવા માટે તે ગામની જે સૌથી વધુ ભણેલી દીકરી છે તેને પસંદ કરી. હરિયાણા અને ગુજરાતે દીકરીને મહત્વ આપ્યું, ભણેલી ગણેલી દીકરીને વિશેષ મહત્વ આપ્યું. દીકરી બચાવો, દીકરી ભણાવો તેનો એક ઉત્તમ સંદેશો આપવાનો તેમણે પ્રયાસ કર્યો. હું બંને રાજ્યોની આ કલ્પના શક્તિને અભિનંદન આપું છું. અને જેમને ધ્વજવંદન, ધ્વજારોહણ કરવાનો અવસર મળ્યો તે બધી દીકરીઓને અભિનંદન આપું છું. હરિયાણામાં તો બીજી અનોખી વાત એ થઈ કે જે પરિવારમાં ગત એક વર્ષમાં દીકરીનો જન્મ થયો તેવા પરિવારજનોને 26 જાન્યુઆરી નિમિત્તે વિશેષ રીતે નિમંત્રિત કરાયા અને VIP તરીકે તેમને પ્રથમ હરોળમાં સ્થાન આપવામાં આવ્યું. તે એક મોટી ગૌરવની પળ હતી અને મને એ વાતની ખુશી છે કે મેં મારા દીકરી બચાવો, દીકરી ભણાવો અભિયાનનો પ્રારંભ હરિયાણાથી કર્યો છે. કારણ કે હરિયાણામાં દીકરા દીકરીના પ્રમાણમાં બહુ ગરબડ હતી. 1000 દીકરાની સામે જન્મ લેતી દીકરીઓની સંખ્યા બહુ ઓછી થઈ ગઈ હતી. ઘણી ચિંતા હતી, સામાજિક સંતુલન જોખમમાં આવી ગયું હતું. અને મેં જ્યારે હરિયાણા પસંદ કર્યું તો મને અમારા અધિકારીઓએ કહ્યું હતું કે નહીં નહીં સાહેબ, ત્યાંથી શરૂ ન કરો, ત્યાં તો ખૂબ જ નકારાત્મક વાતાવરણ છે. પરંતુ મેં કામ કર્યું અને હું આજે હરિયાણાને હાર્દિક અભિનંદન આપું છું કે તેમણે આ વાતને પોતાની વાત બનાવી લીધી અને આજે દીકરીઓના જન્મની સંખ્યામાં બહુ ઝડપથી વૃદ્ધિ થઈ રહી છે. હું સાચે જ ત્યાં જે સામાજિક જીવનમાં પરિવર્તન આવ્યું છે તે માટે તેમને અભિનંદન આપું છું. ગયા વખતે મનની વાતમાં મેં બે વાતો કહી હતી. એક, નાગરિક તરીકે આપણે મહાપુરુષોની પ્રતિમાની સફાઈ કરવી જોઈએ. પ્રતિમાઓ મૂકવા માટે આપણે ઘણા ભાવુક હોઈએ છીએ, પરંતુ પછી આપણે બેદરકાર થઈ જઈએ છીએ. અને બીજી વાત મેં કરી હતી, ગણતંત્ર પર્વ છે તો આપણે કર્તવ્ય પર પણ ભાર મૂકીએ. કર્તવ્યની ચર્ચા કેવી રીતે થાય? હક્કોની ચર્ચા તો બહુ થઈ છે અને થતી પણ રહેશે, પરંતુ ફરજો પર પણ ચર્ચા થવી જોઈએ. મને આનંદ છે કે દેશમાં અનેક સ્થાનો પર નાગરિકો આગળ આવ્યા, સામાજિક સંસ્થાઓ આગળ આવી, શૈક્ષણિક સંસ્થાઓ આગળ આવી, કેટલાક સંત મહાત્માઓ આગળ આવ્યા અને તે બધાએ ક્યાંક ને ક્યાંક જ્યાં આ પ્રતિમાઓ છે તેની સફાઈ કરી, પરિસરની સફાઈ કરી. આ એક સારી શરૂઆત છે. અને આ માત્ર સ્વચ્છતા અભિયાન નથી, તે સન્માન અભિયાન પણ છે. હું દરેકનો ઉલ્લેખ નથી કરતો, પણ જે સમાચાર મળ્યા છે તે ખૂબ જ સંતોષજનક છે. કેટલાક લોકો સંકોચવશ કદાચ જણાવતા નથી. હું તે બધાને અનુરોધ કરું છું કે માય ગૌ પોર્ટલ પર તમે જે પ્રતિમાઓની સફાઈ કરી છે તેનો ફોટો જરૂર મોકલો. દુનિયાના લોકો તેને જુએ છે અને ગર્વ અનુભવે છે. આ જ રીતે 26 જાન્યુઆરીએ ફરજ અને હક પર મેં લોકો પાસેથી વિચારો માંગ્યા હતા અને મને ખુશી છે કે હજારો લોકોએ તેમાં ભાગ લીધો. મારા પ્રિય દેશવાસીઓ, એક કામ માટે મને તમારી મદદ જોઈએ છે અને મને વિશ્વાસ છે કે તમે મારી મદદ કરશો. આપણા દેશમાં ખેડૂતોના નામે ઘણું બધું બોલાય છે, ઘણું કહેવાય છે. હું તે વિવાદમાં પડવા નથી માંગતો, પરંતુ ખેડૂતનું સૌથી મોટું સંકટ એ છે કે કુદરતી આપત્તિમાં તેની પૂરી મહેનત પાણીમાં ચાલી જાય છે, તેનું વર્ષ વેડફાઈ જાય છે. તેને સુરક્ષા આપવાનો એક જ ઉપાય અત્યારે ધ્યાનમાં આવે છે અને તે છે પાક વીમા યોજના. 2016માં ભારત સરકારે ખેડૂતોને એક મોટી ભેટ આપી છે, વડાપ્રધાન પાક વીમા યોજના. પરંતુ આ યોજનાની પ્રશંસા થાય, વખાણ થાય, વડાપ્રધાનને અભિનંદન મળે તે માટે નથી. આટલા વર્ષોથી પાક વીમાની ચર્ચા થઈ રહી છે, પરંતુ દેશના 20-25% વધુ ખેડૂત તેના લાભાર્થી બની શક્યા નથી, તેની સાથે જોડાઈ શક્યા નથી. શું આપણે સંકલ્પ કરી શકીએ કે આવનારા 1-2 વર્ષમાં આપણે દેશના ઓછામાં ઓછા 50% ખેડૂતોને પાક વીમા યોજના સાથે જોડી શકીએ? બસ મને તેમાં તમારી મદદ જોઈએ છે, કારણ કે જો તે પાક વીમા સાથે જોડાય છે તો સંકટ સમયે એક ખૂબ જ મોટી મદદ મળી જાય છે. અને આ વખતે વડાપ્રધાન પાક વીમા યોજનાને ઘણી જન સ્વીકૃતિ મળી છે, કારણ કે તેને ઘણી વ્યાપક અને સરળ બનાવી દેવાય છે, ટેકનોલોજી સાથે જોડી દેવાય છે. એટલું જ નહીં, પાક કાપ્યા પછી પણ જો 15 દિવસમાં કંઈ થાય છે તો પણ મદદનું આશ્વાસન અપાયું છે. ટેકનોલોજીનો ઉપયોગ કરીને તેની ગતિ ઝડપી કેવી રીતે થાય, વીમાના પૈસા મેળવવામાં વિલંબ ન થાય, આ બધી વાતો પર ધ્યાન આપવામાં આવ્યું છે. સૌથી મોટી વાત એ છે કે પાક વીમાના પ્રીમિયમનો દર એટલો નીચો કરી દેવાયો છે, જે કદાચ કોઈએ વિચાર્યું પણ નહીં હોય. નવી વીમા યોજનામાં ખેડૂતો માટે પ્રીમિયમની મહત્તમ સીમા ખરીફના પાક માટે 2% અને રવિના પાક માટે 1.5% હશે. હવે મને કહો, મારો કોઈ ખેડૂત ભાઈ જો આ વાતથી વંચિત રહે તો નુકસાન થશે કે નહીં થાય? તમે કદાચ ખેડૂત નહીં હો, પરંતુ મારી મનની વાત સાંભળી રહ્યા છો. શું તમે ખેડૂતો સુધી મારી વાત પહોંચાડશો? અને આથી હું ઈચ્છું છું કે તમે તેનો વધુ પ્રચાર કરો. તે માટે આ વખતે હું તમારા માટે પણ એક નવી યોજના લાવ્યો છું. હું ઈચ્છું છું કે મારી વડાપ્રધાન પાક વીમા યોજનાની વાત લોકો સુધી પહોંચે. અને એ વાત સાચી છે કે ટીવી પર, રેડિયો પર મારી મનની વાત તમે સાંભળો છો, પરંતુ જો પછી સાંભળવી હોય તો શું? તમે તમારા મોબાઈલ પર પણ મારી મનની વાત સાંભળી શકો છો અને ક્યારેય પણ સાંભળી શકો છો. તમારે માત્ર આટલું જ કરવાનું છે. બસ તમારા મોબાઈલ ફોનથી એક મિસ કોલ કરો. મનની વાત માટે મોબાઈલ ફોન નંબર નક્કી કરાયો છે, 8190888908. તમે મિસ કોલ કરશો તો તે પછી ક્યારે પણ મનની વાત સાંભળી શકશો. અત્યારે તો તે માત્ર હિન્દીમાં છે, પરંતુ ખૂબ જ જલ્દી તમને તમારી માતૃભાષામાં પણ મનની વાત સાંભળવા મળશે. આ માટે પણ મારા પ્રયાસો ચાલુ છે. મારા પ્રિય યુવાન મિત્રો, તમે તો કમાલ કરી દીધી. જ્યારે 16 જાન્યુઆરીએ સ્ટાર્ટઅપનો કાર્યક્રમ થયો તો સમગ્ર દેશના નવયુવાનોમાં નવી ઉર્જા, નવી ચેતના, નવો ઉમંગ, નવા ઉત્સાહનો મેં અનુભવ કર્યો. લાખોની સંખ્યામાં લોકોએ આ કાર્યક્રમમાં ભાગ લેવા નોંધણી કરાવી, પરંતુ એટલી જગ્યા ન હોવાના કારણે છેવટે વિજ્ઞાન ભવનમાં આ કાર્યક્રમ કર્યો. તમે પહોંચી ન શક્યા, પરંતુ તમે પૂરો સમય ઓનલાઈન તેમાં જોડાયેલા રહ્યા. કદાચ કોઈ એક કાર્યક્રમે આટલા કલાકો સુધી લાખો નવયુવાનોને સ્વયંભૂ જોડીને રાખ્યા હોય તેવું ભાગ્યે જ થતું હોય છે. પરંતુ તેવું થયું અને હું જોઈ રહ્યો હતો કે સ્ટાર્ટઅપ માટે કેટલો ઉમંગ છે. પરંતુ એક વાત, સામાન્ય લોકો વિચારે છે કે સ્ટાર્ટઅપ એટલે આઈટી સંબંધિત વાત, ખૂબ જ આધુનિક વેપાર. સ્ટાર્ટઅપના આ કાર્યક્રમ પછી આ ભ્રમ ભાંગી ગયો. આઈટીની આસપાસનો સ્ટાર્ટઅપ તો એક નાનકડો હિસ્સો છે. જીવન વિશાળ છે, જરૂરિયાતો અનંત છે. સ્ટાર્ટઅપ પણ અગણિત તકો લઈને આવે છે. હું હમણાં કેટલાક દિવસો પહેલાં સિક્કિમ ગયો હતો. સિક્કિમ હવે દેશનું જૈવિક રાજ્ય બની ગયું છે અને મેં દેશભરના કૃષિ પ્રધાનો અને કૃષિ સચિવોને ત્યાં નિમંત્રિત કર્યા હતા. મને ત્યાં બે યુવાનોને મળવાની તક મળી. આઈઆઈએમમાં ભણીને નીકળ્યા છે. એક છે અનુરાગ અગ્રવાલ અને બીજા છે સિદ્ધિ કરનાણી. તેઓ સ્ટાર્ટઅપ તરફ ચાલી નીકળ્યા છે અને મને સિક્કિમમાં મળી ગયા. તેઓ ઈશાન ભારતમાં કામ કરે છે, કૃષિ ક્ષેત્રમાં કામ કરે છે અને હર્બલ નિપજ છે, જૈવિક નિપજ છે તેનું વિશ્વભરમાં માર્કેટિંગ કરે છે. આ થઈને વાત. ગયા વખતે મેં મારા સ્ટાર્ટઅપથી જોડાયેલા લોકોને કહ્યું હતું કે નરેન્દ્ર મોદી એપ પર તમારા અનુભવો મોકલો. અનેકોએ મોકલ્યા છે, પરંતુ જો હજુ વધુ આવશે તો મને ખુશી થશે. પરંતુ જે આવ્યા છે તે ખરેખર પ્રેરક છે. કોઈ વિશ્વાસ દ્વિવેદી નામના નવજુવાન છે, તેમણે ઓનલાઈન કિચન સ્ટાર્ટઅપ કર્યું છે અને તેઓ રોજીરોટી માટે આવેલા મધ્યમવર્ગીય લોકોને ઓનલાઈન નેટવર્કિંગ દ્વારા ટિફિન પહોંચાડવાનું કામ કરે છે. કોઈ શ્રી દિગ્નેશ પાઠક છે, તેમણે ખેડૂતો માટે અને ખાસ કરીને પશુઓનો જે આહાર હોય છે તેના પર કામ કરવાનું નક્કી કર્યું છે. જો આપણા દેશના પશુને સારો આહાર મળશે તો આપણને સારું દૂધ મળશે. આપણને સારું દૂધ મળશે તો આપણા દેશનો નવજુવાન તાકાતવાળો થશે. મનોજ ગિલ્દા નિખિલજીએ એગ્રી સ્ટોરેજનો સ્ટાર્ટઅપ શરૂ કર્યો છે. તેઓ ફળોના સંગ્રહની વૈજ્ઞાનિક સિસ્ટમ સાથે કૃષિ ઉત્પાદનો માટે જથ્થાબંધ સંગ્રહની સિસ્ટમ વિકસાવી રહ્યા છે. અર્થાત કે ઘણા બધા સૂચનો આવ્યા છે, તમે વધુ મોકલો, મને સારું લાગશે અને મારે વારંવાર મનની વાતમાં સ્ટાર્ટઅપની વાત કરવી પડશે. જેવી રીતે હું સ્વચ્છતાની વાત દર વખતે કરું છું તેમ સ્ટાર્ટઅપની પણ કરીશ, કારણ કે તમારું સાહસ એ અમારી પ્રેરણા છે. મારા પ્રિય દેશવાસીઓ, સ્વચ્છતા હવે સૌંદર્ય સાથે પણ જોડાઈ રહી છે. ઘણા વર્ષો સુધી આપણે ગંદકી વિરુદ્ધ નારાજગી વ્યક્ત કરતા રહ્યા, પરંતુ ગંદકી હટી નહીં. હવે દેશવાસીઓએ ગંદકીની ચર્ચા છોડીને સ્વચ્છતાની ચર્ચા શરૂ કરી છે અને સ્વચ્છતાનું કામ કોઈને કોઈ જગ્યાએ નાનું મોટું ચાલી જ રહ્યું છે. હવે નાગરિકો તેમાં એક ડગલું આગળ વધ્યા છે. તેમણે સ્વચ્છતા સાથે સૌંદર્યને જોડ્યું છે. એક રીતે તે સોનામાં સુગંધ જેવું છે અને ખાસ કરીને આ વાત નજરે પડે છે રેલવે સ્ટેશન ઉપર. હું જોઈ રહ્યો છું કે આજકાલ દેશના અનેક રેલવે સ્ટેશન પર ત્યાંના સ્થાનિક નાગરિક, સ્થાનિક કલાકાર, વિદ્યાર્થીઓ તેઓ પોતપોતાના શહેરનું રેલવે સ્ટેશન સજાવવામાં લાગ્યા છે. સ્થાનિક કળાને ધ્યાનમાં રાખીને દિવાલો પર ચિત્રો દોરવા, સાઇનબોર્ડ સારી રીતે બનાવવા, કળાત્મક રૂપથી બનાવવા, લોકોને જાગૃત કરનારી ચીજો પણ તેમાં ઉમેરી છે. ખબર નહીં શું શું કરી રહ્યા છે. કોઈએ મને કહ્યું કે હજારીબાગના સ્ટેશન પર આદિવાસી મહિલાઓએ ત્યાંની સ્થાનિક સોહરાઈ અને કોહબર કળાની ડિઝાઇનથી આખા રેલવે સ્ટેશનને સજાવ્યું છે. થાણે જિલ્લાના 300થી વધુ સ્વયંસેવકોએ કિંગ સર્કલ સ્ટેશનને સજાવ્યું. આ જ રીતે માટુંગા, બોરીવલી, ખારને પણ સજાવાયું. આ તરફ રાજસ્થાનના સવાઈમાધોપુર, કોટામાંથી પણ આવા જ સમાચારો સાંપડી રહ્યા છે. એવું લાગી રહ્યું છે કે આપણા રેલવે સ્ટેશન પોતાની રીતે આપણી પરંપરાઓની ઓળખાણ બની જશે. બધા હવે બારીમાંથી ચા ભજિયાની લારીવાળાને નહીં શોધે, ટ્રેનમાં બેઠા બેઠા દિવાલ પર જોશે કે અહીંની વિશેષતા શું છે. અને આ ન તો રેલવેની પહેલ હતી કે ન તો નરેન્દ્ર મોદીની, આ તો નાગરિકોની પહેલ હતી. જુઓ, નાગરિકો પહેલ કરે છે તો કેવું કામ થાય છે. મને કેટલીક તસવીરો મળી છે, પણ મને થાય છે કે હું હજુ વધુ તસવીરો જોઉં. શું તમે જેમણે રેલવે સ્ટેશનો પર અથવા ક્યાંક બીજે સ્વચ્છતાની સાથે સૌંદર્ય માટે કંઈ પ્રયાસ કર્યો હોય તો તેની તસવીરો મને મોકલી શકો છો? જરૂર મોકલો, હું તો જોઈશ જ, લોકો પણ જોશે અને બીજાને પણ પ્રેરણા મળશે. અને રેલવે સ્ટેશન પર જે થઈ શકે છે તે બસ સ્ટેશન પર થઈ શકે, હોસ્પિટલમાં થઈ શકે, શાળામાં થઈ શકે, મંદિરોની આસપાસ થઈ શકે, ચર્ચની આસપાસ થઈ શકે, મસ્જિદની આસપાસ થઈ શકે, બાગ બગીચામાં થઈ શકે છે, કેટલું બધું થઈ શકે છે. જેમણે આ વિચાર આવ્યો અને જેમણે તેને શરૂ કર્યો અને જેમણે તેને આગળ વધાર્યો તે બધા અભિનંદનના અધિકારી છે. પરંતુ હા, તમે મને ફોટો જરૂર મોકલો, હું પણ જોવા માગું છું કે તમે શું કર્યું છે. મારા પ્રિય દેશવાસીઓ, આપણા માટે ગર્વની વાત છે કે ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં 4 તારીખથી 8 તારીખ સુધી ભારત એક મોટા કાર્યક્રમનું યજમાન બનવાનું છે. આખું વિશ્વ આપણે ત્યાં મહેમાન બનીને આવવાનું છે અને આપણી નૌસેના આ કાર્યક્રમ માટે પૂરજોશમાં તૈયારી કરી રહી છે. દુનિયાના અનેક દેશોના યુદ્ધ જહાજો, નૌસેનાના જહાજો આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમના દરિયાકાંઠા પર એકત્ર થઈ રહ્યા છે. આંતરરાષ્ટ્રીય નૌસેના જહાજ સમીક્ષાનો કાર્યક્રમ ભારતના સમુદ્ર તટ પર થઈ રહ્યો છે. વિશ્વની સૈન્ય શક્તિ અને આપણી સૈન્ય શક્તિ વચ્ચે તાલમેલનો એક પ્રયાસ છે, એક સંયુક્ત કવાયત છે, ઘણો મોટો અવસર છે. આગામી દિવસોમાં તમને ટીવી મીડિયા દ્વારા તેની જાણકારીઓ તો મળવાની જ છે, કારણ કે આ ઘણો મોટો કાર્યક્રમ હોય છે અને બધા તેને મહત્વ આપે છે. ભારત જેવા દેશ માટે તે ઘણું મહત્વનું છે અને ભારતનો સામુદ્રિક ઇતિહાસ સ્વર્ણિમ રહ્યો છે. સંસ્કૃતમાં સમુદ્રને ઉદધિ અથવા સાગર કહેવાય છે, તેનો અર્થ છે અનંત પ્રચુરતા. સીમાઓ આપણને અલગ કરતી હશે, જમીન આપણને અલગ કરતી હશે, પરંતુ જળ આપણને જોડે છે, સમુદ્ર આપણને જોડે છે. સમુદ્ર સાથે આપણે પોતાને જોડી શકીએ છીએ, કોઈની પણ સાથે જોડી શકીએ છીએ. અને આપણા પૂર્વજોએ સદીઓ પહેલાં વિશ્વ ભ્રમણ કરીને, વિશ્વ વેપાર કરીને આ શક્તિનો પરિચય કરાવ્યો હતો. પછી છત્રપતિ શિવાજી હોય કે ચોલ સામ્રાજ્ય હોય, સામુદ્રિક શક્તિના વિષયમાં તેમણે પોતાની એક નવી ઓળખાણ બનાવી હતી. આજે પણ આપણા અનેક રાજ્યો છે જ્યાં સમુદ્રથી જોડાયેલી અનેક પરંપરાઓ જીવિત છે, ઉત્સવના રૂપમાં મનાવાય છે. વિશ્વ ભારતનું મહેમાન બની રહ્યું છે, નૌસેનાની શક્તિનો પરિચય થઈ રહ્યો છે. એક સારો પ્રસંગ છે, મને પણ સૌભાગ્ય મળશે આ વૈશ્વિક અવસરે ઉપસ્થિત રહેવાનું. આ જ રીતે ભારતના પૂર્વ ભાગ ગુવાહાટીમાં રમતગમતનો સમારંભ થઈ રહ્યો છે. આ સમારંભ સાર્ક દેશોનો છે. સાર્ક દેશોના હજારો ખેલાડીઓ ગુવાહાટીની ધરતી પર આવી રહ્યા છે. રમતનું વાતાવરણ, રમતનો ઉત્સાહ, સાર્ક દેશોની નવી પેઢીનો એક ભવ્ય ઉત્સવ આસામમાં ગુવાહાટીની ધરતી પર થઈ રહ્યો છે. તે પણ સાર્ક દેશો સાથે સંબંધ જોડવાનો સારો પ્રસંગ છે. મારા પ્રિય દેશવાસીઓ, મેં પહેલાં જ કહ્યું હતું કે મનમાં જે આવે છે, મન કરે છે, તે તમને નિખાલસ રીતે જણાવું. આગામી દિવસોમાં 10મા અને 12મા ધોરણની પરીક્ષા થશે. ગત વખતે મનની વાતમાં મેં પરીક્ષા અંગે વિદ્યાર્થીઓ સાથે કેટલીક વાતો કરી હતી. આ વખતે મારી ઈચ્છા છે કે જે વિદ્યાર્થીઓએ સફળતા મેળવી છે અને તણાવ મુક્ત રીતે પરીક્ષાના દિવસો કેવી રીતે પસાર કર્યા છે, પરિવારમાં કેવું વાતાવરણ હતું, ગુરુજનોએ, શિક્ષકોએ શું ભૂમિકા ભજવી, પોતે શું પ્રયાસ કર્યા, પોતાનાથી મોટા વિદ્યાર્થીઓએ તેમને શું સલાહ આપી અને શું કર્યું, તમારા સારા અનુભવ હશે. આ વખતે આપણે એવું કામ કરી શકીએ છીએ કે તમે તમારા અનુભવ મને નરેન્દ્ર મોદી એપ પર મોકલી દો અને હું મીડિયાને પણ વિનંતી કરીશ કે તેમાં જે સારી વાતો હોય તેઓ આગામી ફેબ્રુઆરી મહિનામાં, માર્ચ મહિનામાં પોતાના મીડિયા દ્વારા પ્રચારિત કરે, જેથી સમગ્ર દેશના વિદ્યાર્થીઓ તેને વાંચે, ટીવી પર જુએ અને તેમને પણ પરીક્ષા ચિંતામુક્ત કેવી રીતે હોય, તણાવમુક્ત કેવી રીતે હોય, રમતા રમતા પરીક્ષા કેવી રીતે આપી શકાય તેની જડીબુટ્ટી મળી જાય. અને મને વિશ્વાસ છે કે મીડિયાના મિત્રો આ કામમાં જરૂર મદદ કરશે, પરંતુ ત્યારે કરશે જ્યારે તમે બધું મોકલશો. મોકલશો ને? ચોક્કસ મોકલજો. ખૂબ ખૂબ ધન્યવાદ. મિત્રો, ફરી એકવાર આગામી મનની વાત માટે આવતા મહિને જરૂર મળીશું. ખૂબ જ ધન્યવાદ.